એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એમ કે સમયમાં થોડા પાછા જઈશું.
હા, એકદમ.
એક એવા ગ્રંથની સફર કરવાના છીએ જેણે મતલબ હજારો વર્ષોથી આપણને આકર્ષ્યા છે.
બરાબર.
આપણે વાત કરી રહ્યા છીએ પ્રાચીન ઇજિપ્તના મૃતકોના પુસ્તક વિશે.
નામ જ કેવું રહસ્યમય લાગે ને.
હા, થોડું ગંભીર પણ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ ગ્રંથ ખરેખર શું છે, એનો મૂળ હેતુ શું હતો.
ખરું કહ્યું. ઘણીવાર છે ને આ નામથી ગેરસમજ થાય છે. લોકો વિચારે કે આ કોઈ ભૂતપ્રેતની વાતો હશે.
હા, એવું જ લાગે.
પણ ના, એવું નથી. એ તો જુઓ, પ્રાચીન ઇજિપ્તવાસીઓ માટે જીવન પછીની જે સફર છે ને એના માટેનું એક અત્યંત મહત્વનું માર્ગદર્શન હતું.
ઓ, માર્ગદર્શન?
હા, એક પ્રકારનો આધ્યાત્મિક નકશો કહી શકો. અને એમાં સાધનો પણ હતા, મંત્રો વગેરે, જેનો ઉદ્દેશ્ય હતો મૃત્યુના અંધકારમાંથી એમ કે શાશ્વત પ્રકાશ તરફ લઈ જવાનો.
એટલે કે આ ગ્રંથનો રોલ અને ગોલ, એની ભૂમિકા અને એનું ધ્યેય બહુ સ્પષ્ટ હતા. મૃત્યુ પછી શું, ક્યાં જવાનું, કેવી રીતે જવાનું.
બિલકુલ. અને આજે પણ જુઓ, હજારો વર્ષ પછી પણ આ ગ્રંથ આપણને એ જ સનાતન પ્રશ્નો પર વિચારવા મજબૂર કરે છે. મૃત્યુ શું છે, ચેતના શું છે, સારું જીવન કોને કહેવાય.
અને એ સમયની એક આખી ભવ્ય સંસ્કૃતિ કેવી રીતે વિચારતી હતી એ સમજવાની ચાવી પણ આમાંથી મળે છે.
ચોક્કસ.
તો પછી આટલો મહત્વનો ગ્રંથ કોણે લખ્યો, કોનું દિમાગ હતું આની પાછળ, કોઈ એક લેખક?
ના, અહીં જ વાત રસપ્રદ બને છે. આ છે ને કોઈ એક લેખકની કૃતિ નથી.
એમ?
હા, એની રચના તો લગભગ 1500 વર્ષ સુધી ચાલી.
1500 વર્ષ?
હા, લાંબો સમયગાળો. ઈસવીસન પૂર્વે 1550ની આસપાસ શરૂ થઈ ન્યૂ કિંગડમ સમયમાં, અને પછી ચાલતી રહી. પેઢી દર પેઢી ઇજિપ્તના જે પાદરીઓ હતા, વિદ્વાનો, શાસ્ત્રીઓ,
અચ્છા,
એમણે બધાએ મળીને આ જ્ઞાનનું સંકલન કર્યું, એને સુધાર્યું, વધાર્યું.
એટલે આ કોઈ એક વ્યક્તિનો વિચાર નથી, પણ આખી સંસ્કૃતિનું, એમ કે સામૂહિક જ્ઞાન અને શ્રદ્ધા છે એમ કહેવાય.
બરાબર છે. એ જ એને વધુ ગહન બનાવે છે. કોઈ એક વ્યક્તિનો દૃષ્ટિકોણ નથી, પણ આખી સભ્યતાની આશાઓ, ડર, માન્યતાઓ આમાં સમાયેલી છે.
અને તમે કહ્યું કે એનો આધાર પણ જૂના ગ્રંથો પર હતો.
હા, પહેલા રાજાઓ માટે પિરામિડ ટેક્સ્ટ હતા, પછી અમીર ઉમરાઓ માટે કોફિન ટેક્સ્ટ આવ્યા. અને ધીમે ધીમે પરલોકનું આ જ્ઞાન અને ત્યાં સફળ થવાની જે તક હતી એ વધુ લોકો માટે, સામાન્ય લોકો માટે પણ ઉપલબ્ધ બની.
આ પાદરીઓને શાસ્ત્રીઓ માત્ર લખતા નહોતા, એ તો પવિત્ર જ્ઞાનના રક્ષક મનાતા.
અને પેલી એમની લિપિ હાઇરોગ્લિફિક્સ એના જાણકાર હતા ખરું ને? એના વિશે પણ કંઈક ખાસ માન્યતા હતી.
હા, બહુ જ ખાસ. એ લોકો માનતા કે હાઇરોગ્લિફ્સમાં ખાલી અક્ષરો નથી, એમાં તો સર્જન કરવાની શક્તિ છે.
શક્તિ? કેવી શક્તિ?
એને એ લોકો હેકા કહેતા, મતલબ કે જાદુઈ શક્તિ. યોગ્ય રીતે લખાયેલા કે બોલાયેલા શબ્દો વાસ્તવિકતા પર અસર કરી શકે છે એવું માનતા.
ઓહો, એટલે આ શાસ્ત્રીઓનું કામ માત્ર લખવાનું નહોતું, એમણે એ ખાતરી કરવાની હતી કે મૃત વ્યક્તિ પાસે પરલોકની મુસાફરી માટે સાચા જાદુઈ શબ્દો, સાચા મંત્રો હોય. એટલે જ આ સામૂહિક રચના છે ને, એને એક અલગ જ ઓથેન્ટિસિટી મળે છે. જાણે આખી સંસ્કૃતિ એક અવાજે વાત કરી રહી છે.
તો ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ, પુસ્તકના હાર્દમાં જઈએ. એનું સાચું નામ શું હતું અને મુખ્ય હેતુ શું હતો? તમે કહ્યું કે મૃતકોનું પુસ્તક નામ થોડું ગેરમાર્ગે દોરેવું છે.
હા, એનું મૂળ ઇજિપ્તિયન નામ ઘણું વધારે અર્થસભર છે. રૂ નુ પેરેટ એમ હેરુ.
રૂ નુ પેરેટ એમ હેરુ, એનો અર્થ શું થાય?
એનો ભાવ એવો છે કે દિવસ દ્વારા આગળ આવવાનું પુસ્તક, અથવા એમ પણ કહી શકાય કે પ્રકાશમાં આવવા માટેના મંત્રો.
અચ્છા, એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાની વાત.
બરાબર. આ નામ જ એનો આશાવાદ બતાવે છે, મૃત્યુમાંથી જીવન તરફ. એટલે એનો મુખ્ય રોલ, મુખ્ય ભૂમિકા એ હતી કે મૃતક માટે એ એક આધ્યાત્મિક અને જાદુઈ ગાઈડ બને.
કેવી ગાઈડ? શેના માટે?
જો, એમની માન્યતા મુજબ મૃત્યુ પછી આત્માએ એક ભયાનક અને ગૂંચવાડા ભર્યા પાતાળલોકમાંથી પસાર થવું કરતું. એને એ લોકો ડુઆર્ટ કહેતા.
ડુઆર્ટ?
હા. તો આ પુસ્તક એ ડુઆર્ટની જોખમી મુસાફરી માટેનો નકશો હતો. એમાં જરૂરી મંત્રો હતા, પ્રાર્થનાઓ હતી અને હા, પાસવર્ડ પણ હતા.
પાસવર્ડ, રસપ્રદ.
હા, અને આ બધાનો અંતિમ ધ્યેય શું? તો કે મૃતકને આ સફરમાં સફળ બનાવીને આરુ નામના સ્વર્ગ સુધી પહોંચાડવાનો.
આરુ એટલે રીડ્સનું ક્ષેત્ર?
હા, એ જ, જ્યાં એ દેવો સાથે શાશ્વત જીવન જીવી શકે.
મતલબ કે એમની દ્રષ્ટિએ મૃત્યુએ અંત નહોતો, પણ એક શરૂઆત હતી, એક ટ્રાન્ઝિશન. પણ આ સફર સફળ બનાવવા શું કરવું પડતું?
મુખ્યત્વે ત્રણ વસ્તુઓ જરૂરી હતી. પહેલું, પૃથ્વી પરનું જીવન. એ નૈતિક અને સદાચારી હોવું જોઈએ. એ લોકોનો એક સિદ્ધાંત હતો, માત.
માત એટલે સત્ય, ન્યાય, સંતુલન.
હા, એ જ, જીવન માત પ્રમાણે જીવ્યું હોવું જોઈએ. બીજું, પરલોકનું જ્ઞાન. એના રસ્તાઓ, દેવતાઓ, જોખમો, એ બધા વિશેનું પવિત્ર જ્ઞાન હોવું જરૂરી, જે આ પુસ્તક આપતું.
અને ત્રીજું?
ત્રીજું, અંતિમ ન્યાયનો દિવસ. ત્યારે દેવતાઓની સામે પોતાની નિર્દોષતા સાબિત કરવી પડતી. તો આ પુસ્તક એના માટે જરૂરી જ્ઞાન અને સાધનો, એટલે કે મંત્રો વગેરે, પૂરા પાડતું. આ સંક્રમણને સફળ બનાવવા માટે આ પુસ્તક અનિવાર્ય હતું.
તમે કહ્યું કે આ પુસ્તક આપણા આજના પુસ્તકો જેવું ન હતું, પણ મંત્રો અને સૂચનાઓનો સંગ્રહ હતો. તો આત્માની આખી યાત્રા કેવી હતી? એના મુખ્ય તબક્કા કયા હતા અને એમાં મંત્રોનો રોલ શું હતો? શરૂઆત ક્યાંથી થતી?
યાત્રા શરૂ થાય કબરના અંધકારમાંથી. એટલે જે પહેલા તબક્કાના મંત્રો છે, લગભગ 1 થી 25, જે દિવસ દ્વારા આગળ આવવા સાથે જોડાયેલા છે, એમનો હેતુ હતો મૃત શરીરને ફરીથી સક્રિય કરવાનો.
સક્રિય કરવાનો
એટલે આત્માના જે બે મુખ્ય ભાગો એ લોકો માનતા, બા એટલે કે વ્યક્તિત્વ કે આત્મા અને કા એટલે કે જીવનશક્તિ, એમને શરીર સાથે ફરીથી જોડવાનો. અહીં જ મમીકરણનું મહત્ત્વ સમજાય છે. શરીર એ આત્મા માટેનું ઘર હતું.
અને આ શરૂઆતના તબક્કે કોઈ ખાસ વિધિ કે મંત્ર બહુ મહત્ત્વનો ગણાતો?
હા, એક વિધિ હતી, મુખ ખોલવાની વિધિ. એ મંત્ર 23 સાથે જોડાયેલી છે, અત્યંત મહત્ત્વની. આ વિધિ મમી પર કરવામાં આવતી.
શા માટે?
જેથી મૃતક પરલોકમાં જોઈ શકે, બોલી શકે, સાંભળી શકે, ખાઈ પી શકે. ટૂંકમાં એની બધી ઇન્દ્રિયો ફરીથી જાગૃત થાય. બીજા મંત્રો આત્માને કબરમાંથી બહાર નીકળીને પેલી ડુવાટની દુનિયામાં પ્રવેશવાની શક્તિ આપતા. આ આખો પહેલો તબક્કો જેણે આત્માના અસ્તિત્વને રીબૂટ કરવા જેવો હતો. હવે એકવાર આત્મા કબરમાંથી બહાર નીકળી જાય, પછી શરૂ થાય અસલી મુસાફરી, પેલી ડુવાટની ખતરનાક સફર. એટલે બીજો વિભાગ, લગભગ મંત્રો 26 થી 90, એ આ પાતાળલોકમાં ટકી રહેવા માટે જરૂરી રક્ષણ અને રૂપાંતરણના મંત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ ડુવાટમાં એવા તે કેવા જોખમો હતા અને મંત્રો એમાં શું મદદ કરતા?
અરે, એમાં તો ભયાનક રાક્ષસો હતા, આગના તળાવ હતા, મોટા મોટા સાપ હતા, જાત જાતના અવરોધો હતા.
બાપ રે!
હા, તો મંત્રો આ બધા સામે રક્ષણ આપતા. જેમ કે સાપને ભગાડવાનો મંત્ર, મગરથી બચવાનો મંત્ર, અને અહીં છે ને જ્ઞાનની શક્તિ બહુ કામ આવતી, ખાસ કરીને ગુપ્ત નામો જાણવાના.
ગુપ્ત નામો કોના?
ત્યાંના દ્વારપાળોના, રાક્ષસોના. જો તમે કોઈનું સાચું નામ જાણતા હો તો તમે એના પર કાબૂ મેળવી શકો, એવી માન્યતા હતી.
ઓ, એટલે પાસવર્ડ જેવું જ થયું ને?
હા, બરાબર. અને તમે રૂપાંતરણની વાત પૂછતા હતા ને?
હા.
તો કેટલાક મંત્રો મૃતકને શક્તિ આપતા કે જરૂર પડે તો એ બાજ બની જાય, કે બગલો બની જાય, કે કમળનું ફૂલ બની જાય.
શેના માટે?
મુશ્કેલીમાંથી બચીને નીકળવા માટે. અને આ વિભાગનો એક બહુ જ પ્રખ્યાત મંત્ર છે, હાર્ટ સ્કાબ મંત્ર, મંત્ર 30B.
હાર્ટ સ્કાબ?
હા, એક ખાસ પ્રકારનું તાવીજ, ભમરા જેવું, જેને સ્કાબ કહેવાય. એના પર આ મંત્ર લખીને મમ્મીના હૃદય પર મૂકવામાં આવતો.
અને એ મંત્ર શું કરતો?
એ હૃદયને વિનંતી કરતો કે ભાઈ, જ્યારે અંતિમ ન્યાય થાય ને, ત્યારે તું મારી વિરુદ્ધ સાક્ષી ના આપીશ.
પોતાના જ હૃદયને વિનંત?
હા. આ બતાવે છે કે ડુવાટને પાર કરવા માટે જાદુઈ શક્તિ તો જોઈતી જ, પણ સાથે દૈવી જ્ઞાન પણ એટલું જ જરૂરી હતું.
અને આખી સફરનો સૌથી એમ કે ક્લાઇમેક્સ કયો હતો? મને લાગે છે કે પેલો ન્યાયનો દિવસ જ હશે.
અને બીજા 42 ન્યાયાધીશ દેવો સામે પોતાની નિર્દોષતા સાબિત કરવાની હતી.
બે સત્યોનો હોલ, ત્યાં બરાબર શું થતું? અને પેલો મંત્ર 125, એની શું ભૂમિકા હતી?
ત્યાં મૃતકના હૃદયનું વજન થતું.
હૃદયનું અજન?
હા, એક ત્રાજવું હોય, એના એક પલ્લામાં મૃતકનું હૃદય મુકાય અને બીજા પલ્લામાં માત દેવીનું પીછું,
પેલી સત્ય અને ન્યાયની દેવીનું પીછું.
હા, હવે જો મૃતકે પૃથ્વી પર માત પ્રમાણે એટલે કે સત્ય, ન્યાય અને સંતુલન રાખીને જીવન જીવ્યું હોય તો એનું હૃદય પેલું પીછા જેટલું જ હલકું રહે.
અચ્છા.
અને આ સમયે પેલું મંત્ર કે 125 બોલવાનો હોય, જેને નકારાત્મક કબૂલાત કહે છે. એમાં મૃતક 42 જુદા જુદા પાપો ગણાવે અને કહે કે મેં આ નથી કર્યું, મેં પેલું નથી કર્યું, જેમ કે મેં હત્યા નથી કરી, મેં ચોરી નથી કરી, હું જૂઠું નથી બોલ્યો, મેં કોઈની નિંદા નથી કરી, મેં દેવોનું અપમાન નથી કર્યું, એવી 42 બાબતો.
અને જો હૃદય ભારે નીકળે તો, માની લો કે પાપ કર્યા હોય તો?
તો પછી ખરાબ થાય. જો હૃદય પાપના ભારથી ભારે હોય તો એને અમિત નામનો એક ભયાનક રાક્ષસ હતો.
પેલો મગર, સિંહ અને હિપ્પોનું મિશ્રણ.
હા, એ જ. એ રાક્ષસ એ હૃદયને ખાઈ જતો અને એનો અર્થ થતો સંપૂર્ણ વિનાશ, મતલબ બીજી વાર મૃત્યુ, શાશ્વત વિસ્મૃતિ, કોઈ અસ્તિત્વ જ નહીં.
બાપરે.
પણ જો હૃદય હલકું નીકળે, પીંછા બરાબર, તો મૃતકને માખેરું જાહેર કરવામાં આવતો.
માખેરું એટલે?
એટલે સાચા અવાજવાળો અથવા ન્યાયી થરેલો, અને પછી એને શાશ્વત જીવનનો અધિકાર મળી જતો. આ ખરેખર અંતરાત્માની કસોટી હતી. જુઓ, તમારું પોતાનું હૃદય જ તમારી વિરુદ્ધ કે તરફેણમાં સાક્ષી આપે.
નીકળે એમનું શું? શું ચોથો વિભાગ એમના માટે છે?
હા, બરાબર. ચોથો વિભાગ એટલે કે મંત્રો 100, 110 અને બીજા કેટલાક, એ આવા ન્યાયી ઠરેલા આત્માઓ માટે છે જેઓ હવે પેલી આરુ એટલે કે રીડ્સના ક્ષેત્રમાં પ્રવેશી શકે છે. આ મંત્રોનો હેતુ હતો સ્વર્ગમાં એમનું સ્થાન અને એમનું શાશ્વત સુખ પાક્કું કરવાનું.
કેવી હતી આ આરુ? એમની સ્વર્ગની કલ્પના શું હતી?
આરુ એટલે સમજો ને, પૃથ્વી પરનું જે ઇજિપ્ત હતું એનું જ એક આદર્શ, એકદમ સમૃદ્ધ વર્ઝન.
અચ્છા.
ત્યાં હંમેશા વસંત જેવું વાતાવરણ, ખૂબ પાક ઉગે, નદીઓ વહેતી હોય, બગીચા હોય. મંત્ર 110માં તો એનો નકશો અને વર્ણન પણ આપેલું છે.
ખરેખર નકશો પણ?
હા, અને મૃતકને ત્યાં રહેવા માટે જમીન મળે, પણ ખેતી કે બીજું મહેનતનું કામ જાતે નહીં કરવાનું.
તો પછી?
એના માટે એમની પાસે શાપ્તિ નામની નાની નાની પૂતળીઓ હતી. એમને મંત્રોથી આદેશ આપે એટલે બધું કામ કરી દે.
શું વાત છે, સ્વર્ગમાં પણ આઉટસોર્સિંગ, બહુ સરસ.
હા, કહી શકાય. અને ત્યાં ક્યારેય ખાવા પીવાની કમી નહીં. મૃતક દેવો સાથે હળીમળીને રહી શકે, સૂર્યદેવ રાની પેલી સોનેરી નૌકામાં એમની સાથે મુસાફરી કરી શકે અને હંમેશા આનંદમાં રહે. ટૂંકમાં, આ વિભાગ એક સુખી, સક્રિય અને સમૃદ્ધ શાશ્વત જીવનનું ચિત્ર આપે છે, જે પૃથ્વી પરના સારા જીવનનું જ એક સુંદર વિસ્તરણ હતું.
આ બધી વાતો પરથી મને લાગે છે કે આ પુસ્તકના કેટલાક મુખ્ય સંદેશાઓ હવે સ્પષ્ટ થતા જાય છે. પહેલો અને સૌથી મોટો તો એ કે જીવન ખૂબ કિંમતી છે અને મૃત્યુ પર વિજય મેળવી શકાય છે, એવો આશાવાદ.
ચોક્કસ. બીજો મહત્વનો સંદેશ જે વારે વારે સામે આવ્યો તે છે જ્ઞાન અને શબ્દોની શક્તિ. પેલી હેકાની વાત, સાચા મંત્રો, સાચા નામો જાણવાથી તમે પરલોકના ભયંકર જોખમોને પણ કાબૂમાં કરી શકો, એટલે કે જ્ઞાન એ ખરેખર શક્તિ હતી.
અને ત્રીજો મુદ્દો જે મને લાગે છે કે ખૂબ જ મહત્વનો છે તે છે નૈતિકતાનું કેન્દ્રસ્થાન, પેલો માતનો સિદ્ધાંત. તમે ગમે તેટલા જાદુઈ મંત્ર જાણતા હોવ, પણ જો જીવન ખોટી રીતે જીવ્યા હોવ તો અંતે પેલું હૃદય તો ભારે જ નીકળવાનું.
બરાબર. નૈતિકતા વગર જાદુ નકામો. ચોથો સંદેશ છે રૂપાંતરણનો. મૃતક માત્ર બચી નથી જતો, પણ એનું ટ્રાન્સફોર્મેશન થાય છે. એ અખ બને છે, એક દિવ્ય આત્મા જે દેવોની નજીક પહોંચે છે. અને છેલ્લો મુદ્દો જે મને રસપ્રદ લાગ્યો તે એ કે એમને પરલોકની જે આખી રચના વિચારી છે, દરવાજા, રક્ષકો, પાસવર્ડ, ન્યાયની પ્રક્રિયા, એ બધું જાણે એમના પોતાના રાજ્યની, ઇજિપ્તની અમલદારશાહી વ્યવસ્થાનું જ પ્રતિબિંબ ન હોય. બધું નિયમ પ્રમાણે, પ્રોસિજર પ્રમાણે થતું હતું.
આખી યાત્રામાં ઘણા બધા દેવતાઓ અને પાત્રો આવ્યા, એમના વિશે થોડું જણાવશો? મુખ્ય કોણ કોણ હતા?
સૌથી મુખ્ય તો પેલું મૃતક પોતે, જે આ નાટકનો હીરો છે. પછી આવે ઓસિરિસ, એ પાતાળના રાજા અને મુખ્ય ન્યાયાધીશ. એમની પોતાની વાર્તા જ પુનરુત્થાનની છે, એટલે એ શાશ્વત જીવનની આશાના પ્રતીક હતા.
અને પેલો શિયાળ જેવો દેવ?
એ અનુબિસ, મમીકરણના દેવ. એ આત્માઓને ઓસિરિસ સુધી લઈ જતા અને પેલા હૃદયના વજનની વિધિ વખતે હાજર રહેતા.
અચ્છા, અને લખવાનું કામ કોણ કરતું હતું?
એ હતા થોથ, જ્ઞાન, લેખન અને જાદુના દેવ. આઈબિસ પક્ષી જેવું મુખ હતું એમનું. એ દૈવી શાસ્ત્રી હતા જે ન્યાયના પરિણામની નોંધ રાખતા, અને અલબત્તા માત દેવી, સત્ય અને ન્યાયના પ્રતીક, જેમનું પીછું બધું નક્કી કરતું.
અને પેલો ડરામણો રાક્ષસ?
હા, અમિત, મૃતકોનો ભક્ષક. એ ત્રાજવાની બાળીમાં જ બેઠો હોય, પાપીઓનું હૃદય ખાવા માટે તૈયાર. એ સંપૂર્ણ વિનાશના ભયનું પ્રતીક હતો. અને સૂર્યદેવ રા, જેમનું રોજ ઉગવું અને આથમવું, એ જ પુનર્જન્મનું સૌથી મોટું વૈશ્વિક ઉદાહરણ હતું.
આ પુસ્તકો ક્યાંક સાચવાયેલા છે? કોઈ પ્રખ્યાત નકલ ખરી?
હા, ઘણા બધા પેપરી સ્ક્રોલ મળ્યા છે જેના પર આ લખાણો અને ચિત્રો છે. એમાં સૌથી પ્રખ્યાત છે અનીનો પેપરિસ. લગભગ ઈસવીસન પૂર્વે 1250માં અની નામના એક મોટા શાસ્ત્રી માટે બનાવાયો હતો.
એમાં શું ખાસ છે?
એ બહુ જ સુંદર રીતે સચિત્ર છે અને લગભગ સંપૂર્ણ હાલતમાં મળ્યો છે. એના ચિત્રો, ખાસ કરીને હૃદયના વજનનું દૃશ્ય, આપણને આખી પ્રક્રિયા જાણે નજર સામે બતાવી દે છે. ઇજિપ્તની કળાના ઉત્તમ નમૂનાઓમાં એ ગણાય છે.
શું આપણે આ પુસ્તકમાંથી કેટલાક મુખ્ય વિચારો કે સૂત્રો જેવા અવતરણો તારવી શકીએ જે એના આખા સારને પકડી લે?
ચોક્કસ. જેમ કે પેલા મંત્ર 125માંથી જે ભાવ નીકળે છે, હે મહાન દેવ, મેં કોઈ માણસને કારણ વગર દુઃખ નથી દીધું, મેં એવું કંઈ નથી કર્યું જે દેવોને ના ગમે. આ સીધું નૈતિક જવાબદારી અને દૈવી વ્યવસ્થા માટેના આદરની વાત કરે છે.
અને પેલી હૃદયને વિનંતી, એ મને બહુ ગમી.
હા, મંત્ર 30B માંથી, ઓ મારા હૃદય, મારી સામે સાક્ષી ના બનીશ. આ કેટલી ઊંડી વાત છે. આપણો પોતાનો અંતરાત્મા જ આપણો સાચો ન્યાયાધીશ છે એનો આ પડઘો છે. એક બીજો બહુ શક્તિશાળી વિચાર છે જે રાદેવ સાથે એક થવા વિશેના મંત્રોમાં જોવા મળે છે. હું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય છું, અને મારામાં ફરીથી જન્મ લેવાની શક્તિ છે.
વાહ!
આ શાશ્વત જીવન અને પુનર્જન્મમાં એમની છે અતૂટ શ્રદ્ધા હતી એ દર્શાવે છે.
પેલી નકારાત્મક કબૂલાતમાં પ્રાણીઓ વિશે પણ કંઈક હતું ને?
હા, એ પણ મહત્વનું છે. મેં પશુઓ સાથે ખરાબ વર્તન કર્યું નથી. આ બતાવે છે કે એમની નૈતિકતાનો વ્યાપ કેટલો મોટો હતો. એમાં પ્રકૃતિના બીજા જીવો પ્રત્યેની સંવેદનશીલતા પણ સામેલ હતી. પેલો માતનો સિદ્ધાંત ખરેખર બહુ વ્યાપક હતો.
આ બધું જાણવું ખરેખર ખૂબ જ રસપ્રદ છે. પણ આટલા હજારો વર્ષ જૂના ગ્રંથમાંથી શું આપણને આજના જીવન માટે પણ કંઈક ઉપયોગી મળી શકે? કોઈ પ્રેરણા?
મને તો લાગે છે કે ચોક્કસ મળી શકે. જુઓ, પહેલું તો પેલી 42 નકારાત્મક કબૂલાતો. એને આજના જમાનામાં વિચારો. એ આપણને આપણા પોતાના નૈતિક વર્તન વિશે વિચારવા મજબૂર કરે છે.
કેવી રીતે?
આપણે આપણી પોતાની આજની નકારાત્મક કબૂલાત બનાવી શકીએ. જેમ કે, મેં સોશિયલ મીડિયા પર ખોટી અફવા નથી ફેલાવી, કે મેં જાણી જોઈને કોઈનું અપમાન નથી કર્યું, મેં પર્યાવરણને નુકસાન નથી પહોંચાડ્યું. આ એક સારા સેલ્ફ એસેસમેન્ટ ટૂલ જેવું કામ કરી શકે છે.
હા, આ વિચાર સારો છે. બીજું કંઈ?
બીજું, જે રીતે ઇજિપ્તવાસીઓ પરલોક માટે તૈયારી કરતા હતા, એ આપણને શીખવે છે કે જીવનના મોટા ફેરફારો માટે, જેમ કે નિવૃત્તિ હોય, કોઈ બીમારી આવે કે પછી મૃત્યુ પોતે, એના માટે તૈયાર રહેવું કેટલું જરૂરી છે. તૈયારી કરવાથી અજાણ્યાનો ડર ઓછો થાય છે.
બરાબર.
ત્રીજી વાત પેલી હેકામાંથી, શબ્દો અને ઈરાદાની શક્તિ. આજે પણ આપણે પોઝિટિવ એફર્મેશનની વાત કરીએ છીએ ને?
હા, કરીએ છીએ.
બસ એ જ વાત. આ પ્રાચીન માન્યતા આપણને યાદ અપાવે છે કે આપણા શબ્દોનો ઉપયોગ સમજી વિચારીને રચનાત્મક રીતે કરવો જોઈએ, કારણ કે ક્યાંક ને ક્યાંક આપણા શબ્દો આપણી વાસ્તવિકતાને ઘડવામાં મદદ કરે છે.
અને છેલ્લે, મને લાગે છે કે આવી પ્રાચીન સંસ્કૃતિને સમજવાથી આપણી પોતાની સમજ વધે છે, દુનિયાને જોવાનો એક નવો દૃષ્ટિકોણ મળે છે.
બિલકુલ. એ આપણી સાંસ્કૃતિક સમજ અને સહાનુભૂતિ વધારે છે. અને એ પણ સમજાય છે કે માણસ તરીકે આપણા મૂળભૂત પ્રશ્નો, જીવનનો અર્થ શું, મૃત્યુ પછી શું, નૈતિકતા શું, એ હજારો વર્ષોથી એના એ જ રહ્યા છે, ભલે જવાબો જુદા જુદા હોય. તો આખરે શું કહીશું? મારા માટે તો આ પુસ્તક મૃત્યુના ડર વિશે નથી, પણ જીવન જીવવાની પ્રબળ ઈચ્છાશક્તિ વિશે છે. ટકી રહેવાની માનવ ઝંખનાનું અને અંધકાર પર પ્રકાશના વિજયનું આ એક શક્તિશાળી પ્રતીક છે. એ બતાવે છે કે જો જીવન હેતુપૂર્વક અને નૈતિક રીતે જીવાયું હોય તો એનું મહત્ત્વ ક્યારેય ઓછું નથી થતું.
અને મને એ વાત ખરેખર સ્પર્શી ગઈ કે કેવી રીતે જ્ઞાન અને નૈતિકતા એટલે કે મંત્રો અને માત બંનેને પરલોકમાં સફળ થવા માટે જરૂરી માનવામાં આવતા હતા. ખાલી જાદુથી કામ ન ચાલે અને કદાચ ખાલી સારા હોવું પણ પૂરતું ન હતું, બંનેનું બેલેન્સ જરૂરી હતું. એટલે આ પુસ્તકનો રોલ ખાલી ગાઈડ કરવાનો ન હતો, પણ સારું જીવન જીવવા માટે પ્રેરણા આપવાનો પણ હતો.
ખરેખર અને કદાચ મુખ્ય સંદેશ એ છે કે માનવ ચેતના આપણે ધારીએ છીએ એના કરતાં વધુ ટકી રહેવા સક્ષમ છે, વધુ પરિવર્તનશીલ છે, અને મૃત્યુ એ કદાચ અંતિમ સ્ટેશન નથી જો યોગ્ય તૈયારી અને નૈતિક મનોબળ હોય. વિસ્મૃતિનો ડર ભલે સાર્વત્રિક હોય, પણ એનો સામનો કરવાની આપણી ઈચ્છા પણ એટલી જ મજબૂત છે.
અને કદાચ આ જ વિચાર આપણને આપણા પોતાના જીવનના ઉદ્દેશ્ય વિશે, આપણે પાછળ શું મૂકીને જવાના છે એ વિશે વિચારવા પ્રેરે છે. શું આપણે પણ એવું જીવન જીવી રહ્યા છીએ જેનું હૃદય પેલી અંતિમ કસોતી વખતે હલકું નીકળે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.